ओंकारबिंदुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुर्वे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं। श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट, रविवार तारीख 25 अप्रैल 2010। श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 540 नो आपनो स्वाध्याय चालू छे। आपे हाल कोई ने वेपार रोजगार नी प्रेरणा करता एटलो लक्ष्य राखवानो छे के जे उपाधि तमारे जाते करवी पड़े ते उपाधिनो उदय तमे आणवा इच्छो छो अने वड़ी तेथी निवृत्ति इच्छो छो। जो के चारे बाजुना आजीविका आदि कारण थी ते कार्यनी प्रेरणा करवानू तमारा चित्तमां स्फूर्तुं हशे तो पण ते संबंधी गभराट गम्मे तेटलो होवा छतां धीरजथी विचार करी कई पण वेपार रोजगार नी बीजाने प्रेरणा करवी के छोकराओने वेपार करावा विषय पण भलामण लखवी केम के अशुभ उदय एम टाळवा जता बड़ पांबा जेवो थई आवे छे। पूज्य सौभाग भाई ऊपरनो पत्र छे। पत्रमां व्यवहारिक वातोनी ज विशेष उल्लेख छे। जुदा जुदा रूना वेपारनी वात आवी, मोतीना वेपारनी वात आवी, जीजीबाना लग्ननी वात आवी। परम कृपाळुदेव आ बधी ज बाह्य परिस्थिति बदलाती रहे छे, जोग संजोग बदलाता रहे छे, अने पोतानी जे चित्त स्थिति छे એનું સૌભાગભાઈને દર્શન કરાવે છે અને પોતાની જે અત્યારે વધતી પ્રવૃત્તિ છે એની પછડાટ છે એ પણ કહે છે કે જો અમે વવાણિયા જઈશું તો વચ્ચે રોકાવાનું થશે અને જો રોકાવાનું થાય તો પ્રવૃત્તિથી લાગેલ પછડાટની વિશ્રાંતિ વખતે થાય। પ્રવૃત્તિ તો આપણે બધા કરીએ છીએ પણ પ્રવૃત્તિની પછડાટનો અનુભવ ક્યારે થયો, અહેસાસ ક્યારે થયો? અભિમાન થાય છે. આ પ્રવૃત્તિ થઈ ગઈ એની પછડાટ લાગી છે આત્માને, અને એમાંથી હવે કંઈ વિશ્રાંતિ વખતે ક્યાંય સતના ચરણમાં, સત્સંગના ચરણમાં મેળવવી, આવો વિચાર પણ ક્યારેય જીવને આવે છે? તો પ્રવૃત્તિથી વિરામ પામે, નહીં તો પ્રવૃત્તિથી કોઈ દી વિરામ ન પામે, કેમ કે પ્રવૃત્તિનું અભિમાન જાગે. પછડાટ લાગે એને પ્રવૃત્તિની નિવૃત્તિ સૂજે, પણ જેને પછડાટ ન લાગે અને પ્રમોદ થાય એમાં કે મેં કેવું કર્યું, રિટાયર્ડ પછી પણ આપણું કામ કેવું, હવે એને શું કહેવું, એટલા એટલા પરમાર્થ માર્ગની અંદર એવી રહસ્ય ભેદી વાર્તાઓ આવ્યા કરે. જીવ જાગૃત હોય તો ઘણું મળે, પણ અજાગૃત હોય તો આ બધી વાત એમને ચાલી જાય. હશે એ જ્ઞાની હતા, એ બધું કરે, આપણે એની સાથે કાંઈ સંબંધ નથી. એની પત્રમાં પણ કોઈ મહત્વ ન લાગે, ઠીક છે. હવે આ એને પછડાટ શબ્દનું કોઈ મહત્વ નથી, પ્રવૃત્તિનું પણ કોઈ મહત્વ નથી. આગળ એટલા સૂક્ષ્મ ભાવો પરમ કૃપાળુ દેવ આ પત્રમાં ગ્રથિત કરે છે. એ કહે છે કે આપે હાલ કોઈને વેપાર રોજગારની પ્રેરણા કરતા એટલો લક્ષ રાખવાનો છે કે જે ઉપાધિ તમારે જાતે કરવી પડે તે ઉપાધિનો ઉદય તમે આણવા ઈચ્છો છો, અને વળી તેથી નિવૃત્તિ ઈચ્છો છો. અરે, પ્રવૃત્તિ તો ન કરવી, પણ કોઈને વેપાર રોજગારની પ્રેરણા કરો છો તમે, તો એટલો લક્ષ રાખજો કે એ ઉપાધિનો ઉદય આ તમારે જાતે વેદવી પડે એવો ઉદય તમે આણવા ઈચ્છો છો. એ બધી પ્રવૃત્તિનું પરિણામ જાત ઉપર આવીને ઊભું રહેશે અને તમારે જાતે કરવી પડશે. ઘણીવાર આપણે છોકરાઓને ઠેકાણે પાડવા કેટલી પ્રવૃત્તિમાં જોડાય છે, પછી ઓરિયો ઘોરિયો કેના માથે આવે છે, બાપના માથે, પછી માથે ઓઢીને રોવે, પણ છતાં મનનો સંતોષ શું લે, ભાન તો છે નહીં, એટલે સંતોષી જ લે કે અમે આ છોકરાઓને. કૃપાળુ દેવ કહે છે કે યાદ રાખજો, તમે આ જે કરો છો એ બધો ઉદય તમે આણવા ઈચ્છો છો, તમારી જાતે કરવો પડે એવો આ બધું માથે આવે, અને તમે પાછા એનાથી નિવૃત્તિ ઈચ્છો છો. ઘણીવાર નિવૃત્તિની અંદર વધારે પ્રવૃત્ત વ્યક્તિઓને જોઈ છે આપણે પરમાર્થના નામે. કેટલી બધી પ્રવૃત્તિઓ ઊભી કરી દીધી હોય ને પછી એમાં જાણે પોતે બહુ ભલો છે, પોતાને બહુ ભલમનસાય છે, ઘણો પરોપકાર છે, આવા બધા એને બહાના મળી રહ્યા છે. જો વિચાર કરે તો એને કહેવું પડે કે હું તો ઈચ્છતો હતો કે ક્યારે નિવૃત્ત થવું આ ધંધામાંથી, નોકરીમાંથી. હવે નિવૃત્ત થયા પછી સામેથી હું આ ઉદયને પોતાને લાવવા માગું છું જે મારે જાતે કરવો પડે, આ વિચાર એને આવતો નથી. ત્યારે એમ થાય છે કે હું આને ઠેકાણે લાવી દઉં, આને ઠેકાણે લાવી દઉં. જ્ઞાની કહે છે ઠેકાણે તો તું પડી જઈશ, કોઈ પડશે કે નહીં પડે એ એના પ્રારબ્ધની વાત છે. તમે એનાથી નિવૃત્તિ ઈચ્છો છો છતાં એની પ્રેરણા કરો છો, જોજો તમે જે કરો છો એ તમારા ઉપર આવશે. કારણ બતાવે છે, ચારે બાજુના આજીવિકાદિના કારણથી તે કાર્યની પ્રેરણા કરવાનું તમારા ચિત્તમાં ઉદયથી સ્ફૂર્તું હશે. આજીવિકાનો પ્રશ્ન વિકટ હોય અને એને કારણે કદાચ તમને આવી કાર્યની, આવા કાર્યની પ્રેરણા કોઈને કરવાનું સૂઝતું હશે, તો પણ તે સંબંધી ગમે તેટલો ગભરાટ હોવા છતાં, અને એનો ગભરાટ હોય ત્યારે જીવ વિવેક ભાન ગુમાવે છે, પ્રમાણ ભાન રહેતું નથી. જ્યારે કોઈ પણ નિર્ણય ગભરાટમાં, અધીરાઈથી, ઉતાવળમાં, હું આમ કરું, હું આમ કરું, હું આમ કરીશ, હું આમ કરીશ, એવી બધી પ્રકારનો વિચાર કરીને જ્યારે કરે છે ત્યારે ધીરજ હોતી નથી. જ્ઞાની પુરુષ કહે છે કે ગમે તેટલો ગભરાટ હોય તો પણ હવે પ્રવૃત્તિને પ્રેરવામાં કે જાતે કરવામાં ધીરજથી વિચાર કરી કંઈ પણ વેપાર રોજગારની બીજાને પ્રેરણા કરવી, અને છોકરાઓને વેપાર કરાવવા વિશે પણ ભલામણ લખવી. અરે આપણને એમ થાય કે આ તો બધી વસ્તુ વ્યવહારથી વિપરીત છે. વ્યવહારમાં તો આમ જ કરવું પડે, આપણે આ બધું જાતે કરવું પડે કે કોઈને ભલામણ લખવી પડે, અમારા છોકરાઓનું ધ્યાન રાખજો, આ છે તે છે વગેરે વગેરે. કૃપાળુ દેવી એની અંદર એક સિદ્ધાંત આપ્યો, કર્મ સિદ્ધાંતનું રહસ્ય સમજાવ્યું કે અશુભ ઉદય એમ ટાળવા જતાં બળ પામવા જેવો થઈ આવે છે. હવે આ વાત કોને બેસે? મોહની અંદર જ્યારે બંધાયેલો છે પોતે, આજીવિકામાં, છોકરાઓમાં, પ્રવૃત્તિમાં, એનું જોડાણ મોહથી છે, ગભરાટથી છે, ધીરજથી નથી, અહંભાવથી છે, કરતા ભાવથી છે, હું કંઈક કરી લઉં. આવી સ્થિતિની અંદર જ્ઞાની કે છે, કેમ કે અમે આ લખ્યું એનું કારણ હવે બતાવે છે છેલ્લી લીટીમાં. કેમ કે શું? એક તો તમે જે કોઈને પ્રેરણા કરો છો એ તમારે જાતે આવું કરવું પડે એવો ઉદય તમે અત્યારે બોલાવી રહ્યા છો, એક. બીજી વસ્તુ કે તમે પાછી તેની નિવૃત્તિ ઈચ્છો છો. ત્રીજી વસ્તુ, આજીવિકાના કારણે કદાચ તમને આવી પ્રકારનો કોઈ ગભરાટ હોય તો ધીરજ વિના નિર્ણય લ્યો છો. અને આવી રીતે કરવામાં, બીજાને પ્રેરણા કરવી કે છોકરાઓ માટેની ભલામણ લખવીમાં વિચાર કરજો. કેમ કે આ બધું શું કામ શિખામણ આપી? આ શું કામ આ બધું લખ્યું? આ તો ન ગમે એવી વાત છે, આપણને સાંભળવી પણ ન ગમે. અને સાંભળ્યા પછી એમ થાય કે આ વાત બરોબર બેસતી ન બેસે. કારણ કે જે જીવને હજુ મોહના પડડ હોય તો એને આ વાત બેસે નહીં. કેમ કે અશુભ ઉદય એમ ટાળવા જતાં બળ પામવા જેવો થઈ આવે છે. અત્યારે ઉદય કેવો છે? અશુભનો છે. આજીવિકામાં ગડબડ થઈ ગઈ છે, છોકરાઓ ઠેકાણે પડતા નથી, ઘરની અંદર એ પ્રકારનું પોતાને બોજો થઈ ગયો છે કે શું થશે, આવતીકાલે શું થશે, વર બે વર પછી તું સાથે, અરે આપણે તો ભીખ માંગવાનો વારો આવશે. ઘણા લોકો આવા આવા સંકલ્પ વિકલ્પ બહુ કરે છે, અરે આ તો મકાન વેચવું પડશે, અરે તો આપણે ફૂટપાથ ઉપર આવી જઈશું, અરે આપણે આમ થશે તેમ થશે કંઈક. આમ તો પછી હોય ભલે લાખો રૂપિયા, પણ કરોડોના બાબતમાં વિચાર કરતો એટલે એના ભિખારી ભિખારી પણ જ લાગે. કૃપાળુ દેવે બહુ સરસ કહ્યું સૌભાગભાઈને કે પ્રાણી માત્ર પ્રાયે આહાર, વસ્ત્ર અને આવાસ મેળવે છે, તો તમ જેવા લોકોને આ નહીં મળે? કર્મની કોઈ વ્યવસ્થાની અંદર કંઈ વિચાર ખરો? કોઈ શ્રદ્ધા ખરી કે આ જીવન છે એ પૂરું થવાનું જ છે? બોલીએ, કહેવત બહુ સરસ છે કે દાંત આપ્યા છે એ ચાવણું આપી દેશે. એ તો બોલવા માટે અને બીજાને ઉપદેશ દેવા માટે, સ્વ ઉપર વિચારણા કરવા માટે નહીં. જીવન છે તો આહાર પાણી મળી રહેશે, અને આહાર પાણી હોવા છતાંય જીવન નહીં હોય તો ભૈરા ભંડારની વચ્ચે તું હેલો જઈશ, ઉપડી જઈશ, ઉકલી જઈશ. એક પણ વસ્તુ ભોગવી નહીં શકાય. દોરી તૂટી આયુષ્યની ત્યાં સાંધનારું કોણ છે? પણ નથી વિશ્વાસ બેસતો. સત અને ઋત આ બંને બહુ અજબ ગજબની વાતો છે. ત્રિકાણા બાધિત જેનું અસ્તિત્વ છે, જેનું હોવા પણ ત્રણ કાળને વિશે છે, જે પરમ સત્તાનું કારણ છે, જેના થકી આખું જગત છે, આવી મહાસત્તા સત તે હું, અને ઋત જગતના બધા અન્ય બાકીના બધા પદાર્થો પોતપોતાની રીતે પરિણામ કરે એમાં મારું કાંઈ ન ચાલે. આખું જગત જળ અને ચેતન પદાર્થો પોતપોતાની રીતે, પોતાના સ્વભાવમાં, પોતાની મર્યાદામાં એ પરિણમન થયા જ કરે, અને સતત પરિણમનશીલ અને સતત પરિવર્તનશીલ એવું આ જગતનું સ્વરૂપ છે. આજે આ થયું, આજે આ થયું, અરે સમયે સમયે બદલાય છે, દ્રષ્ટિ ક્યાં છે જોવાની? આ સમયે સમયે બદલાતું જગત, પરિવર્તિત થતું જગત, એ તો આત્માના વિવર્ત છે. આપણી બધી કલ્પનાઓનો ત્યાં ખેલ છે. એ ન હોવાને કારણે જીવને જગત પ્રત્યે, જગતના પ્રવાહો પ્રત્યે, જગતની પરિસ્થિતિ પ્રત્યે, જગતના પદાર્થો પ્રત્યે કર્તાપણાનો ભાવ રહેલો છે, મમત્વની બુદ્ધિ રહેલી છે, એકત્વ ભાવ છે, ક્યાંક એનું તન્મયપણું છે અને ક્યાંક તદ્રુપતા છે. અને આ બધો જ ભ્રમ છે, આ બધું જ મિથ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો બધું અસત છે, પણ છે એટલે અસત ન કહેવાય એને, પણ મિથ્યા કહેવાય. મિથ્યા એટલે કોઈ ઉપકારી નથી, કોઈ ઉપયોગી નથી. કોઈ મિથ્યા ચાલતું હોય તો એની સાથે કોઈ લગાવ કરવાની જરૂર નથી, કેમ કે બિનજરૂરી છે, મિથ્યા છે. છે અસ્તિત્વ, છે એનું, જડનું પણ છે, પણ મિથ્યા છે આત્માને માટે. સરસ શબ્દ જગદગુરુ શંકરાચાર્યજીએ, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, જગત છે એની ક્યાં ના હતી, પણ મિથ્યા છે. કોઈ હેતુ નથી, કોઈ અર્થ નથી, કોઈ ઉપકારી નથી. એમાં તન્મયતા કરવી, એમાં મમત્વ કરવું, એમાં મારાપણાનો ભાવ કરવો, એમાં અહમ ભાવે જોડાવવું, આત્મભાવે જોડાવવું, આ ભ્રાંતિ છે, આ જીવનું અજ્ઞાન છે. તો અહીંયા કહે છે, અશુભ ઉદય એમ ટાળવા જતા બળ પામવા જેવો થઈ આવે છે. આ રહસ્ય કર્મનું આપણને ક્યાંથી સમજાય? જ્ઞાની કદાચ સ્પષ્ટ રૂપમાં કહે તોય ન સમજાય. તો સામાન્ય જીવનની અંદર જેને મોહગ્રસ્ત બુદ્ધિ જેની છે, પરની અંદર જે મોહથી જોડાયેલો છે, એને આ વાત ક્યાંથી પકડાય કે અશુભના ઉદયને તું કદાચ ટાળવા જઈશ તો બળ પામવા જેવો થઈ આવે છે. એટલે જેને ટાળવું છે એ જ બળવાન થશે. કોના થકી થશે? પોતા થકી. તું જ એને બળવાન કરીશ, તું જ એને ઉદયમાં લાવે છે જે નથી, જે નિવૃત્તિ થતા જે કર્મો સરી પડ્યા છે એને તું ફરી પાછો પ્રેરણા કરીને તું જ એને પાછો ઉદયમાં લાવશ. જાતે જ ભોગવવું પડશે. પાછો નિવૃત્તિને ઈચ્છે છે, નિવૃત્તિને ઈચ્છે છે અને પ્રવૃત્તિ માટેનો અવળો પુરુષાર્થ કરે છે. વાત એટલી વિસંગત છે. જ્ઞાનીના બોધની સંગતિ ન હોય તો આ વાત એનો પલ્લો પડે નહીં, આપણને ટપો ન પડે. માટે કહ્યું, ખૂબ વિચારવું, જ્ઞાનીના બોધને મનન કરવું, ચિંતન કરવું, અને એના પોતાના સ્વકેન્દ્ર ઉપર જો વિચાર કરે તો એમાંથી અવાજ આવ્યા વિના રહે નહીં, કેમ કે વિચાર કરનાર આત્મા છે. એ જીવ, તું વિચાર, અંતરમાં વિચાર, અંદર બેઠેલો વિચાર કરનાર અંદર બેઠેલો છે, તે સુખી કે દુઃખી તે સંભાળી લે. એને ભૂલીને આપણે જગતના ગણિત ગણવા બેસીએ તો દાખલો કોઈ દિવસ સાચો ન આવે. કેન્દ્રમાં પોતાનો આત્મા, પોતાનું સ્વરૂપ, પોતાનું અસ્તિત્વ, સત સ્વરૂપ છે, એ જે ન આવે તો બધા સરવાળા ખોટા આવે. દિસતું નથી, મુશ્કેલ થાય છે. કારણ કે ઘણીવાર વાત બધી ઉપર છલી ચાલે છે. ગહનતા જોઈએ. બોધનો વ્યાપ ઓછો હોય તો ચાલશે, ગહનતા જોશે. મેં આટલા ગ્રંથો વ્યાપ જ્ઞાનનો, બોધનો ખૂબ વાંચી નાખ્યું, ખૂબ કરી નાખ્યું, એ બધી વસ્તુ દૂર છે. એ શબ્દનું ભંડોળ, એ ભાષાની સમૃદ્ધિ, એ તર્કનો ભંડાર બધો રાખ તારી પાસે, એ ઉપકારી નહીં થાય. ગહનતા જોશે. જ્ઞાનની ગહનતા, જ્ઞાનની ગંભીરતા, એ જ જીવને પથ પ્રદર્શકનું કારણ બનશે. એટલે વ્યાપ ઓછો હશે તો ચાલશે. મેં 50 શાસ્ત્રોને, 100 શાસ્ત્રોને ઓછા હશે, ચાલશે. ગહનતા જોશે. જીવને લક્ષમાં આવતું નથી. અમને તમારે જેમ બને તેમ વ્યવહારિક બાબત ઓછી લખવી એમ અમે લખેલું, તેનો હેતુ માત્ર એટલો જ છે કે અમે આટલો વ્યવહાર કરીએ છીએ તે વિચાર સાથે બીજા વ્યવહાર સાંભળતા વાંચતા મૂંઝવણ થઈ આવે છે. તમારા પત્રમાં કંઈ નિવૃત્તિ વાર્તા આવે તો સારું એમ રહે છે, અને વળી તમારે અમને વ્યવહારિક બાબતમાં લખવાનો હેતુ નથી, કેમ કે તે અમને મોઢે છે. અને વખતે તમે ગભરાટ શમાવવા લખતા હો તો તેવા પ્રકારથી તે લખાતી નથી. વાત આર્થ ધ્યાનના રૂપ જેવી લખાઈ જાય છે, તેથી અમને બહુ સંતાપ થાય છે. એ જ વિનંતી, પ્રણામ. કોઈ વાત આપણે એમ થાય કે શું કૃપાળુદેવ અને સૌભાગ વચ્ચેના સંબંધોની આ ગહનતા, આ ઊંચાઈ? એની બાપની ઉંમરના સૌભાગભાઈ છે, 44 વર્ષ મોટા એનાથી, વયોવૃદ્ધ છે અને અભ્યાસ વૃદ્ધ છે. વર્ષોથી એ પરમાર્થની ધૂણી દખાવીને બેઠા છે સાયલામાં. એનું સત્સંગ મંડળ ચાલે છે રોજ, યોગ વિદ્યા ને આ વિદ્યા ને અગમ ને નિગમ ને એના ભેદ ને ભરમ ને કંઈક ચાલે છે. 30-30 વર્ષ સુધી શાસ્ત્રોના મંથન ચાલે છે, પણ ક્યાંયથી સૂઝ પડતી નથી, માર્ગ દેખાતો નથી. અને ગહન જ્ઞાનની વાતોના બ્રહ્મની અંદર, વ્યવહારની નાની નાની બાબતની અંદર પણ એને પ્રમાણભાન રહેતું નથી, વિવેક રહેતો નથી, સમતા રહેતી નથી, શાંતિ રહેતી નથી. એ કૃપાળુદેવના પત્રની અંદર કૃપાળુદેવ એને પકડી લે છે. એ કહે છે કે અમે તમને લખ્યું તો શું કે અમારી સાથે પત્ર વ્યવહાર કરો, એમાં વ્યવહારિક બાબત ઓછી લખવી, જ્ઞાન વાર્તા લખવી પણ વ્યવહારિક બાબત ઓછી લખવી. હેતુ એટલો હતો કે અમે આટલો વ્યવહાર કરીએ છીએ એમાં તમારી વ્યવહાર વાર્તા આવે છે ને, તો અમને તો એ વાંચતા ને સાંભળતા મૂંઝવણ થઈ આવે છે. તમારા પત્રમાં કઈ નિવૃત્તિ વાર્તા આવે તો સારું, અને તમે વ્યવહારની વાર્તા લખો છો. અમારે તમારી પાસેથી અપેક્ષા નિવૃત્તિ વાર્તાની છે? જેની પાસે સત્સંગની અપેક્ષા છે એની પાસેથી શેની વાર્તા અપેક્ષિત છે? નિવૃત્તિની. તો આને જેની નિવૃત્તિની અપેક્ષા છે એ સત્સંગમાં જઈને સાહેબ હું આ પ્રવૃત્તિ કરું તો બરોબર રહેશે એમ પૂછે, તમારા આશીર્વાદ છે ને? હવે આને કંઈ કહેવાય? દેવતા તું શું વિચારસ, કોની પાસે શું કરસ, અને તને કંઈ ખબર છે? જેની પાસે નિવૃત્તિ ઈચ્છવાની છે એની પાસે પ્રવૃત્તિના આરંભ સમારંભની કંકોત્રીઓ લઈને જાય છે કે આપ આશીર્વાદ આપશો, દીપ હૈરો છે એનો કે તને આ સંસારની પ્રવૃત્તિની અંદર ઓતપ્રોત થવાના આશીર્વાદ આપે. વસ્તુ ન પકડાય જીવને, મોહ દશા છે ને. અમે મૂંઝાઈએ છીએ, અમે ક્યારે છૂટીએ ક્યારે છૂટીએ એ ભાવ અમને આવ્યા કરે છે. આટલો બોજો પણ અમારાથી સહન થતો નથી. જે સંસારના વ્યવહારમાં અમારો આત્મભાવ એક તસુ માત્ર પણ નથી, આખું જગત સોનાનું થાય તો અમને એની સાથે કાંઈ લેવા દેવા નથી. જગત આખું લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, અમે દેવાને માટે પ્રવૃત્તિ કરી છે, તો પણ અમને પ્રવૃત્તિનો બોજો લાગે છે, અમને નથી જોઈતું. એ છૂટું છૂટું થઈ આવે છે, અને ક્યારે આમાંથી નીકળીએ એ ભાવ થાય છે. અને એની સામે તમે વ્યવહારની વાતો લખો તો અમને મૂંઝવણ થાય કે બીજું કંઈ થાય? તમારા પત્રમાં કંઈ નિવૃત્તિ વાર્તા આવે તો સારું એમ રહે છે. તમે હવે કંઈક નિવૃત્તિની વાર્તા લખો એવું અમને. આ જ્ઞાનીની ઈચ્છા, આ જ્ઞાનીની અપેક્ષા. જ્ઞાની આપણી પાસેથી પણ આ ઈચ્છે છે કે સાહેબ હવે મેં આટલી આટલી વસ્તુ છે એ છોડી દીધી છે એમ જઈને કે સાહેબ આ પ્રવૃત્તિમાંથી હવે મેં બસ સંક્ષેપ કર્યો છે. આ તો જ્યારે જ્યારે જાય જ્ઞાની પાસે ત્યારે ત્યારે એ પોતાના વિસ્તરણનો મહિમા ગાય કે સાહેબ આપણે ઓલી એક પેઢી હતી ને એની બીજી બ્રાન્ચ શરૂ કરી દીધી એમ. પછી બોલે એમ કે બહુ સરસ. આપણે ઓલું મકાન નહોતું, એની બાજુની જગ્યા હતી એ લઈ લીધી, પછી વાંધો જ નહીં એમ. આ બધું જ્ઞાનીને તારે કહેવાનું છે. અને એ ફૂલાય છે એને એમ છે કે હું તારી પ્રવૃત્તિ જ્ઞાનીને કેટલી બાધાકારક છે, કેટલી પીડાકારક છે. એની કરુણા છે કે તને કહેતા નથી ને તમાચો મારે, પણ એની કરુણા છે, એનું વાત્સલ્ય છે. એ તને અંદરથી હાસ્ય હોય ને અંદરથી જલતા હોય, અરે રે આ જીવ ક્યારે ઠેકાણે પડશે. હજુ આ જ વાત ચાલે છે. એટલે કે છે કે અમે તો તમારી પાસેથી નિવૃત્તિ વાર્તા આવે તો સારું એમ ઈચ્છીએ છીએ. અને આ એમ કે આપણે નવું કર્યું, જલ્દી જલ્દી સાહેબને કહી દો ફોન કરીને. એ કહેવાનું છે કે તે નિવૃત્તિ લીધી એ કહેવાનું છે? પણ એ તો હોય તો કે ને કે સાહેબ મેં આટલું બધું છોડી દીધું છે, હવે આટલે સુધી પહોંચ્યો છું, હવે આટલે સુધી પહોંચ્યો છું. પણ એને મહિમા જેનો હોય એ જ ગાય ને, બીજું શું ગાય? મહિમા એને સંસારનો છે, પ્રવૃત્તિનો છે. તમારા પત્રમાં કઈ નિવૃત્તિ વાર્તા આવે તો સારું એમ રહે છે. અને વળી તમારે અમને વ્યવહારિક બાબતમાં લખવાનો હેતુ નથી, કેમ કે તે અમને મોઢે છે, તે અમને મોઢે. તમે ગમે તેવી વ્યવહારિક વાર્તા લખો, અમારો જન્મો જન્મનો અનુભવ છે છોકરાઓની પીડા, સ્વજનોની પીડા, વ્યવહારની ઉપાધિ, ધંધાની મુશ્કેલીઓ, આ બધી વસ્તુ તમારે કોઈ લખવાની. કારણ કે આખો જગતનો વ્યવહાર હવે અમને તો મોઢે થઈ ગયો છે. તમને એમ કે હું કંઈક બતાવું, સાહેબ અમે ઘણું કરવા જઈએ છીએ પણ આ ફલાણાને કારણે જુઓ અવરોધ આવી ગયો, એમ બતાવીને તારે બાનાબાજી કરવી હોય તો એ કે છે આવું કાંઈ લખવાની જરૂર નથી, અમને બધું મોઢે છે. સંસારનું સ્વરૂપ અમે ફેરવીને ફેરવીને જોઈ લીધું છે. સંસાર જ્ઞાનીઓએ જોઈ લીધો છે, એટલે જ એમણે શાશ્વત ભાવનાઓ આપી કે સંસાર અનિત્ય છે, સંસાર અશરણ છે, સંસાર અસાર છે અને સંસાર અસૂચિમય છે. બોલ હવે શું જોઈ છે તારે? સંસાર અગ્નિ જેવો છે, સંસાર ભવોટવી જેવું છે, સંસાર ગાડાના પૈડા જેવો છે, બોલ કઈ ઉપમા જોઈ છે તારે? આનો કોઈ દિવસ ક્યારે અંત આવે એમ નથી. આમાં બધી ઉપાધિઓ શાંત થઈ જાય અને બસ એ આનંદથી રહીએ આવું બને એનું નામ સંસાર નહીં. એક સાંધે ત્યાં ટેર તૂટે એનું નામ સંસાર. એક હરખું કરવા જાય ત્યાં 10 જગ્યાએ ગડબડ ઊભી થાય એનું નામ સંસાર. અને તું ઘણીવાર અમને આ કહે, અમને પરિસ્થિતિ તારી વર્ણવ, એના રોદણા રો, તો જ્ઞાની શું કહે? અમને હવે વધારે લખવાની જરૂર નહીં, આ તો એને લખવું હોય તો એને ખબર પડે કે આપણે શું કામ નથી કરતા. એમ આપણું ડાપણ શું છે કે જ્ઞાનીને ખબર પડે કે મેં તો ઘણું કરવા માંગી છે પણ શું થાય, આવી આવી ઉપાધિ આવે છે. અને ઘણા તો લખે કે તમને તો નિરાશ છે, અપાસરામાં બેઠા છો, ગોચરી લઈ આવો છો, તમને છે કઈ એવી ઉપાધિ? અરે ભાઈ, આખા સંસારની કોઈ પણ અવસ્થામાં ઉપાધિ છે. એટલે કૃપણદેવ લખ્યું કે સર્વસંગ પરિત્યાગી થવાથી પણ કઈ જીવ ઉપાધિ રહિત થતો નથી, સ્વરૂપ બદલાય. જ્યાં સુધી આત્માની ભૂમિકા ન બદલાય ત્યાં સુધી આ સંસારના રોદણા રોવા કે એના જે તે સ્વરૂપની અંદર શાંતિ મેળવવી આ વસ્તુ બને એમ નથી. અમને મોઢે છે. અને કદાચ તમે એમ કહેતા હો કે સાહેબ બધું તમને તો ખબર જ છે પણ અમે તો અમારું દુઃખ ઓછું કરવા અને અમારો ગભરાટ સમાવવા માટે તમને લખીએ છીએ કે જેથી અમે હળવા થઈએ. કદાચ સૌભાગભાઈ આમ જવાબ લખે કે અમે લખ્યું છે તમને મૂંઝવવા નથી લખ્યું, તમારા બોજામાં વધારો કરવા નથી લખ્યું, પ્રભુ અમારો ગભરાટ સમાવવા માટે અમે લખ્યું છે. તો કૃપાળુદેવ એને જવાબ આપે છો, તો તમારી વાત એવા પ્રકારથી લખાતી નથી કે તમે ગભરાટ સમાવવા લખો છો એવું તમારા લખાણમાંથી ફલિત થતું નથી. વાત આર્ત ધ્યાનના રૂપ જેવી લખાઈ જાય છે અને તેથી અમને બહુ સંતાપ થાય છે. આપણી લખાણ કોઈ દી આપણે વાંચીને વિચાર કરીએ કે આની અંદરથી શું પરિણામ આવે. ગભરાટ સમાવા લખ્યું હોય તો પ્રભુ આ તકલીફ ઊભી થઈ અને અમને એમાંથી માર્ગ બતાવો, અમારે તો છૂટવું જ છે, એમ વાત આવે. કોઈ નવી પ્રવૃત્તિનું માર્ગદર્શન ન આવે, કોઈ થયેલી પ્રવૃત્તિના આશીર્વાદ ન આવે. આર્ત ધ્યાન છે તમારું. જે કાંઈ ચિંતાઓ ઊભી થઈ છે, વ્યાધિઓ ઊભી થઈ છે, જગતની અંદર ઉપાધિ ઊભી થઈ છે, વ્યવહારની અંદર જે પ્રતિકૂળતાઓ આવી છે, એના પ્રત્યે તમે કેટલા મૂંઝાયેલા છો અને એના કેટલા એમાં લેપાયેલા છો. અશુભનો ઉદય છે એમ માની અને અવિષમભાવથી, દીનતાથી અને બહુલતાથી અમે એ કર્મને પણ વેદી લઈશું, એવો ભાવ નથી. આર્ત ધ્યાનથી છે. સાહેબ મરી ગયા, હવે તમે શું કરું, ક્યાંય ઠેકાણે પડતું નથી, આવું આર્ત ધ્યાન છે જેમાં આકુળતા છે. એવી રીતે લખાઈ જાય છે. આ તમે લખો છો એ પણ તમને ખ્યાલ નથી કે શું લખો છો તમે અને કેવી રીતે લખો છો. જ્ઞાની પાસે કદાચ કોઈ આપણી વાત આપણે કીધી હોય તો કેવા પ્રકારે કેવી, આર્ત ધ્યાનથી કેવી કે ઉપશમ ભાવથી કેવી. તકલીફ જ કહેવાની છે, પણ જ્ઞાનીને એમાં જોડી દઈએ, જાણે એનો દોષ હોય ને એમ, એને કરવાનું હોય ને, સાહેબ આ કાંઈ નથી થતું, હવે તમે કંઈક કરો તો થાય, લે એમાં એને શું લેવા દેવા. બરાબર, બહુ મુશ્કેલી છે આર્ત ધ્યાનને સમજવું. પોતાના મનની આધી, આપણો પોતાનો મૂંઝારો, આપણી પોતાની મતિ કલ્પના અને એને કારણે આપણે જે કંઈ વાત લખીએ એની અંદર કેવળ આપણા ચિત્તનું દર્શન જ થાય, પ્રતિકાર જ આવે, એની અંદર પડઘા જ આવે, બીજું કંઈ ન આવે. જ્ઞાની કહે છે તેથી અમને બહુ સંતાપ થાય છે. શું? તમારી વાર્તા વાંચીને ગભરાટ સમાવા નહીં પણ આર્ત ધ્યાન તમારું જાણીને અમને સંતાપ થાય છે. સાચો જ્ઞાની આ છે કે જિજ્ઞાસુમાં અને મુમુક્ષુમાં આર્ત ધ્યાન વધે એ જ્ઞાનીને સંતાપનું કારણ છે. જો સંતાભાવ વધે તો જ્ઞાનીને સંતોષનું કારણ છે. ખંભાતના મુમુક્ષુએ પરમ કૃપાળુ દેવને પત્ર લખ્યો કે અમે ધર્મના ઈચ્છુક છીએ અને આપના થકી અમે ધર્મ પામીએ એવી જ આપણી પાસે માગણી છે, બીજી એકઈ નથી. સંસારની કોઈ વાત નહીં, સંસારના દુઃખની કોઈ વાત નહીં, એ બધાય કરોડોપતિ હતા એવું નથી. તકલીફની કોઈ વાત નહીં, વ્યાધિની કોઈ વાત નહીં, બધાય પોતપોતાના કુટુંબ ધંધા લઈને બેઠા હતા. એણે લખ્યું એક જ કે અનંત કાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે. કૃપાળુદેવ કે છે મુમુક્ષુતાના અંશે ગ્રહાયેલો તમારો પત્ર વાંચીને અમને પરમ સંતોષ થાય છે. તમારો પત્ર હવે બહુ સંતોષ થાય છે કે મુમુક્ષુ માગે છે કે અમે મુક્ત કેમ થઈએ, અમારું અનાદિનું પરિભ્રમણ સમાપ્ત કેમ થાય, અમારી ઈચ્છા આ છે, અમે ધર્મને કેમ પામીએ. અને આપણા વાતમાં હોય અમારો સંસાર કેમ સવડો થાય, અમે જેટલા ઉંબાડીએ હળગાવ્યા છે એ હવે કેમ શાંત થાય. જ્ઞાની કે છે તમારી આવી વાર્તા જેમાં આર્ત ધ્યાન છે, જેમાં આર્ત ધ્યાનનું સ્વરૂપ છે, અમને સંતાપ આપે છે, અને જે વાતમાં ધર્મ ધ્યાનનું સ્વરૂપ છે એ અમને સંતોષ આપે છે. કેમ કે અમે તમને ધર્મ આપી શકીશું પણ અમે તમને વ્યવહાર નહીં આપી શકીએ. અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં. ગમે તેવી સ્થિતિ ઊભી થાય તો પણ જ્ઞાની ન કરે, મૌન રહે. અને મુમુક્ષુને ખોટું લાગતું અને ભાગી જવું હોય તો ભલે ભાગી જાય, એ એના ઘરે, એનો સંસાર એને મુબારક. પણ જ્ઞાની અકર્તવ્ય ન કરે, એને ખુશ કરવો, એને રાજી રાખવો, એ ઈચ્છે એમ કરવું, આ જ્ઞાનીનું લક્ષણ નહીં. એ ધર્મનો દાતા છે, એ મોક્ષનો દાતા છે, એ સંસાર પરિભ્રમણનો દાતા નથી. જેનાથી બંધ થાય, જેનાથી જીવનું પરિભ્રમણ વૃદ્ધિગત થાય, એવો કોઈ ઉપક્રમ જ્ઞાની ન કરે. એને સારું લાગવું હોય તો લાગે, ન લાગવું હોય તો ન લાગે, એને આપણું બહુમાન કરવું હોય તો કરે, ન કરવું હોય તો ન કરે. એ આપણને બોલાવવા હોય તો બોલાવે, ન બોલાવવું હોય તો ન બોલાવે, માન આપવું હોય તો આપે, ન આપવું હોય તો ન આપે, સત્કાર કરવો હોય તો કરે, ન કરવો તો ન કરે, પૂજા કરવી હોય તો કરે, ન કરવો તો ન કરે, આપણા ફોટા રાખવા હોય તો રાખે, ન રાખવા હોય તો ન રાખે. એને વાત મુબારક છે. પણ જ્ઞાની પોતાની મર્યાદામાં છે, જ્ઞાની પોતાનો સ્વભાવ ન છોડે. નદીની અંદર સાધુ નાય છે, ઝાડ ઉપરથી વીછી પડે છે, વીછી પાણીમાં ડૂબવા જાય છે, ડૂબતો હોય છે, અને સાધુએ હાથ લંબાવીને હથેળી ઉપર એને ઉઠાવી લીધો છે, તો વીછી ડંખ મારે છે, હાથ ધ્રુજી જાય છે, ફરી વીછી નીચે પડે છે પાણીમાં, ફરી ઉઠાવે છે. આ ચાહલા જ કરે છે. કાંઠે ઉભેરો આપણા જેવો એક બુદ્ધિશીલ હતો ને, કીધું કે મહારાજ આ ધંધા રહેવા દો, આમાં આમાં તમે મરી જશો, ઝેર ચડશે તો છોડી દો એને, એ મરતો હોય તો મરવા દો. સાધુ કહે છે ભાઈ, આવું વીછી જેવું ક્ષુદ્ર જંતુ એ જો ડંખ મારવાનો પોતાનો સ્વભાવ છોડતું નથી તો હું તો સાધુ છું. જીવોને બચાવવા, એનું રક્ષણ કરવું એ મારો સ્વભાવ, હું કેમ છોડું? આ સાધુ છે, એની મર્યાદાથી બહાર ક્યારેય જાય નહીં. અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં. આ વસ્તુ બેસે તો જ જ્ઞાની પ્રત્યેનું બહુમાન આવે, નહીં તો જ્ઞાની પ્રત્યે ખોટું લગાડતા જીવ શીખે અને એ અનંતાનું મંદિરનું કારણ થાય. ભૂલથી પણ જો કોઈ સાચા જ્ઞાનીની અવજ્ઞા થાય, અવહેલના થાય, તો એનું પરિણામ મહાભયંકર છે. જીવને અનંત સંસારનો બંધ કરાવી દે. ધર્મના સૂક્ષ્મ તત્વો જાણીને ધર્મ જેટલો થાય એટલો કરવો, પણ ક્યારે પાપનું આચરણ ન થાય એટલી જાગૃતિ તો આવવી જ જોઈએ. આપણાથી થઈ શકે એટલું કરીએ, આપણે શુભ ભાવથી કરીએ, શુદ્ધ બુદ્ધિથી કરીએ, ચિત્તની વિશુદ્ધિ સાથે ધર્મ કરીએ, પણ ક્યાંય અંદર સ્વાર્થના અંશ ન આવે, અહંપણાના અંશ ન આવે, જેથી કરીને કોઈ અધર્મનું આચરણ ન થાય, કોઈ પાપનું આચરણ ન થાય, અને જાણે અજાણે આવું ન થાય એવા સૂક્ષ્મ ભાવોને, આવી જાગૃતિને અને ઉપયોગમય દશાને આપણા જૈન શાસ્ત્રકારોએ જે શબ્દ આપ્યો છે, આશાતના ક્યારેય ન કરવી. આશાતના જીવની પણ આશાતના ન કરવી. સૂક્ષ્મ જીવ હશે, એક ઇન્દ્રિય હશે, ગમે તે હશે, કોઈ જીવની આશાતના ન કરવી. એ આશાતના એ પાપ છે. તો જ્ઞાની પુરુષની આશાતના નહીં, જગતના જીવોની પણ આશાતના નહીં. તારાથી થાય તો કોઈનું કલ્યાણ કર, તારાથી થાય તો કોઈનું ભલું કર, તારાથી થાય તો કોઈનું મંગલ કર, પણ એક પણ જીવની આશાતના કરવાની ના છે. અને આવી આશાતના એનું સ્વરૂપ સમજવા માટે ઇરિયા વૈયા સૂત્ર એ પાઠ ન વાંચ્યો હોય તો વાંચવો, અર્થ સાથે વાંચો. 27 પ્રકારની જીવ પ્રત્યેની આશાતના કીધી છે. એટલે હું માત્ર મારા સ્થાન ઉપરથી બહાર જઈને પાછો આવ્યો તો પણ સાધુઓ ઇરિયા વૈયા કરે છે. આવું આશાતનાની અંદરનું પાપ છે, અને આશાતનાના પાપને જે સમજી જાય, જે પોતાની જાતને બચાવી લે છે, એ કેવળ જ્ઞાનને પ્રાપ્ત થાય છે. ભગવાન ગૌતમ ગોચરીએ નીકળ્યા છે, અને વધારે સાધુઓ છે તો ભગવાનના ગણધરની પાસે જોડીમાં પાતરા ઘણા છે, અને ભર બપોરે બળબડતા તાપમાં ઉઘાડે પગે ગોચરી લઈને જાય છે. અહી મુત્તા નામનો રાજકુમાર જુએ છે, એને પ્રભુ પ્રત્યે સ્નેહ આવે છે, આદર આવે છે, ભક્તિ આવે છે, દોડતો પાછળ જાય છે અને કહે છે ભગવાન મને સેવાનો લાભ આપો, લાવો હું આ તમારી થેલી ઉપાડું અને ઉપાશ્રય સિદ્ધિ હું તમારી સાથે આવું. ગૌતમ એ તો મુનિપણાના આચારથી જાણકાર છે, એટલે એણે અયમુતાને કીધું બેટા અમે મુનિ છીએ, સાધુ છીએ, અમારા સાધુનું આ કર્તવ્ય અમે ગૃહસ્થને સોંપી શકાય નહીં, અમારે જ ઉપાડવું પડે, તું દીક્ષા લે, તું દીક્ષિત થા, તું મારી જોડી ઉપાડવાનો તને પૂરેપૂરો અધિકાર, એવો સેવાનો અધિકાર તને મળે અને હું પણ તને આપી શકું, પણ આ અવસ્થામાં તો નહીં. અયમુતા દીક્ષા લીએ છે, અયમુતા મુનિ બાળ મુનિ દીક્ષા લીએ છે અને દીક્ષાની અંદર ખૂબ આરાધના ભાવની અંદર આગળ વધતા જાય છે. સાધુના સમુદાય સાથે એકવાર એ પણ ગોચરીએ નીકળ્યા છે, બે ત્રણ શિષ્યો બધા, પછી તો ગુરુ મહારાજને જરા શાંતિ, આવા શિષ્યો આવી જાય તો. એને એને રસ્તામાં જતા જતા તલાવડી આવે છે, બાળ સહજ ચંચળતા જાગૃત થાય છે, થેલીમાં પાતરા છે, હજુ કઈ બોરવાનો તો જોગ બહેનો નથી, એમાંથી એક બે પાતરા પાતરા કાષ્ટના છે, લાકડાના છે, એટલે હોળીનો ખ્યાલ આવી ગયો અને મુઈકા તરતા તરતા મુઈકા પાણીમાં હોળી ચાલે એમ અયમુતા બાળ મુનિ નિર્દોષ ભાવે, નિખાલસ ભાવે, નિષ્પાપ બનીને એ રમતમાં જરા રોકાઈ ગયા. પાછળ રહેલા સાધુ જરા જોરથી પહોંચી આવ્યા હતા, આમ ઉંમર મોટી હતી, જરા આવ્યા, અરે અરે અયમુતા તમે શું કરો છો, આપણા સાધુથી આ ન થાય, આ આની અંદર અપકાય, આ તલાવડીમાં અપકાયના અસંખ્ય એકેન્દ્રીય જીવો છે, આની વિરાધના થાય છે અને જીવોની વિરાધના જેવું, જીવોની આસાતના જેવું બીજું કોઈ મોટું પાપ નથી, મુનિ આ તમે શું કરો છો, ખબર નથી, નિર્દોષ ભાવ હતો એમ, હવે હું પાપમાંથી મુક્ત કેમ થાવ, આવા કેટલા જીવોને મેં કિલામણા સતામણા આ બધી કરી હશે, મને તો ખ્યાલ નહીં, અજ્ઞાન ભાવે કરેલા કર્મો એનો જવાબ તો આપે જ. ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નો એક્સક્યુઝ ઇન લો, હું કાયદો જાણતો નથી એટલે કાયદામાંથી માફી મળે નહીં, આ નિયમ છે જગતનો, એમ તું નિયમ જાણતો નથી, સાહેબ કઈ બધાય કાયદા યાદ રખાય, અમને ખબર નથી, એ બચાવ નથી કોર્ટમાં, એ બચાવ નથી, કાનૂની કાયદાની સજા મળે જ, એમ સાહેબ કુદરતનો કાયદો છે, કર્મ સિદ્ધાંત એ કુદરતનો કાયદો છે, એ સતની સામે રૂત છે, એ કાયદો કોઈથી બદલી શકાતો નથી અને અફળ છે, અચળ છે, એનું પરિણામ આપ્યા વિના રહેતો નથી અને નિષ્પક્ષ છે, એ કોઈ દી ભૂલથાપ ખાતો નથી, પણ હું જાણતો નથી એટલે મને એનું પાપ ન મળે, મને એનું ફળ ન મળે, મળે જ. મુનિએ વિચાર કર્યો કે હવે શું કરવું, ગુરુ મહારાજને પૂછે છે કે આવું મારાથી ભૂલથી થયું છે શું કરવું, તો કે હવે તું ઇરિયાવૈયાનો કૌશક કર અને એ તમામ જીવોની ક્ષમાપણા માંગ, કે જેની તે આરાધના ન કરતા વિરાધના કરી છે, આશાતના કરી છે, કિલામણા કરી છે, સતામણી કરી છે, જાણતા અજાણતા એનું તું હવે એની માફી માં. અયમુતા બાળ મુનિ એટલા બધા ગંભીર છે, જેમ ગૌતમ પાસેથી વાત સાંભળતા દીક્ષાનો ભાવ થયો, એમ પોતાનું આ કૃત્ય સાંભળતા એને પ્રાયશ્ચિતના ભાવ થાય છે, એવા ઉત્કૃષ્ટ ભાવ થાય છે જેમ દીક્ષાના ઉત્કૃષ્ટ ભાવ થયા, એમ વિરક્તિના ભાવની જેમ એ પ્રાયશ્ચિતની અંદર બેઠા. અયમુતા ઔસ અર્યાવયા કર્યા કરે છે, કૌશક કરે છે, ઇર્યાવયા કરે છે, કૌશક કરે છે, એ કહે છે કે કેટલા અસંખ્ય જીવો હશે આ તલાવડીની અંદર અને મારા એક કૃત્યથી કેટલા જીવોની મેં વિરાધના કરી છે ખબર નથી. એમ કરતા કરતા પશ્ચાતાપની શ્રેણીમાં નિર્જરા શ્રેણીએ ચડે છે અને શાસ્ત્રકાર લખે છે કે અયમુતા મુનિ કેવળ જ્ઞાનને પામે છે. ગૌતમ હજુ મહાવીરના સહવાસમાં છે. અયમુતા મુનિનું ઉદાહરણ શાસ્ત્રકારો આપે છે, અદ્ભુત રીતે આપે છે. જીવની ભાવધારા શુદ્ધ જોઈએ. ભૂલ પણ થાય, કોનાથી ન થાય, છદ્મસ્થ છીએ. ખ્યાલબાર રહી જાય, ક્યારેક લક્ષબાર રહે, ક્યારેક ઉપયોગમાં ચૂકી જવાય. પણ તેથી શું, જ્યારે જાગૃતિ આવે ત્યારે શું કરવાનું? તો આ ગુરુ ધર્મનો દાતા છે, મોક્ષનો દાતા છે, સંસારનો દાતા નથી, પરિભ્રમણનો દાતા નથી. એ કહે છે કે તમે અમને આવી વાત લખો છો, અમને સંતાપ થાય છે. અને ગુરુને સંતાપ પહોંચાડવા જેવો અધર્મ બીજો કયો, બીજું પાપ કયું? અરે, આપણાથી વડીલજન, ગુરુજનો અને ગુણીજનો એને હંમેશા સંતોષ આપવો, સંતાપ ન આપવો. આપણાથી કંઈ થાય તો ઠીક છે, ના થાય તો કંઈ વાંધો નહીં, પણ એને ક્યારેય આપણાથી સંતાપ ન થવો જોઈએ. આ બહુ મોટું રહસ્ય છે કે જે પોતાના, એને શાસ્ત્રમાં બીજી ભાવના કીધી છે, પ્રમોદ ભાવ. ગુણથી ભરેલા ગુરુજન દેખી હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય રહે. અરે, જે ગુણવાન છે, જે ગુણીજન છે, જેનામાં ગુણ જાગ્યો છે, એનો મારા પ્રત્યે મને પ્રમોદ ભાવ હો. અને પ્રમોદ ભાવ શું કામ? તો શ્રેષ્ઠ લોકોનો તારા ઉપર વાત્સલ્ય, અનુગ્રહ અને અમી ક્યારે આવે? જો એને આપણા પ્રત્યે સંતાપ ભાવ નહીં પણ સંતોષ ભાવ હોય તો હંમેશા શું થાય, જેને આપણાથી ખૂબ સંતોષ હોય એ જ્યારે આપણને મળે ત્યારે શું કહે, બેટા સુખી થાય, બેટા ખૂબ જીવો, ઘણું જીવો, કલ્યાણ થાવ તારું, શું કામ વારંવાર આપણે કાંઈ માગ્યું નથી? તો એને આપણા પ્રત્યે અમી વરસે છે, એની આંખમાં અમી છે, એના વચનોની અંદર અમૃતના ઝરણા વહે છે, એના હાથની અંદર આશીર્વાદની ધારા વહે છે. શું કામ? એને આપણા તરફ સંતોષ છે, સંતાપ નથી. અને સંતાપ હોય તો અને સામે મળીએ તો કંઈ કહેવા જેવું નથી. જ્ઞાની પુરુષ કહે છે કે તમે જે અમને વાર્તા લખો છો, સૌભાગ્યને કહે છે, આ સૌભાગ્યના પરમ સખા છે. અને એને લખે છે કે આર્થ ધ્યાન જેવી તમારી વાત લખાય છે એટલે અમે તમને ના પાડી છે કે તમે લખો. માં તમે જ્ઞાનીને લખો છો, જ્ઞાનીને આ ન લખાય. અમને બહુ સંતાપ થાય છે. કૃપાળુ દેવ જેવો પુરુષ, કરુણાનો મહાસાગર જ્યારે લખે કે અમને બહુ સંતાપ થાય છે, શું સ્થિતિ થતી હશે? અને ધર્મજના મુમુક્ષુને જ્યારે એને લખ્યું હશે, ખંભાતના મુમુક્ષુને, કે તમારી પત્ર વાર્તાથી અમને ઘણો સંતોષ થાય છે. જ્ઞાનીના સંતોષની પરિપરા, જેને કહીએ વ્યાખ્યામાં આપણે રહેવું, સંતાપના નિમિત્ત ન થવું. પત્રાંક અહીંયા પૂરો થાય છે અને પત્ર લખ્યા પછી કૃપાળુ દેવ લખે છે પ્રણામ. એની સહીમાં લખે છે પ્રણામ, વડીલ છો, ઉંમરમાં મોટા છો, વ્યવહારથી પણ મોટા છો, તમે આવું લખ્યું છે, અમે પણ તમને સામે લખ્યું છે, પણ આખરે પ્રણામ. આ જ્ઞાનીની કરુણા છે, પ્રણામ છે અમને તમારા. 541 સંવત 1951. જ્ઞાની પુરુષોને સમયે સમયે અનંતા સંયમ પરિણામ વર્ધમાન થાય છે એમ સર્વજ્ઞે કહ્યું છે, તે સત્ય છે. તે સંયમ વિચારની તીક્ષ્ણ પરિણતિથી, બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે. અહીંયા પત્ર પૂરો થાય છે. પણ એક સૂક્ષ્મ જ્ઞાની પુરુષની અંતરદશા, જ્યારે જીવની અંદર આત્મજાગૃતિ જાગે છે, સ્વરૂપનો લક્ષ્ય પ્રત્યે પોતાનો ઉપયોગ એકરૂપ થાય છે, આવી દશા જાગે છે જ્યારે, ત્યારે જીવમાં ઘણીવાર આપણને ક્ષયોપશમ જેને કહે છે, કે ક્યારેક ક્ષય અને ક્યારેક ઉપશમ એ કર્મનું સ્વરૂપ છે, એમ ક્યારેક ક્યારેક જ્ઞાનનું સ્વરૂપ પણ આવું ક્ષયોપશમના રૂપનું હોય. તો ક્યારેક આપણું પરમાર્થની યાત્રા કરતા કરતા કોઈ એવી ક્ષણ, કોઈ એવો સમય, કોઈ એવી પળ આવે છે કે જેમાં જીવ પોતાની સાથે પોતાનો થોડોક અહેસાસ મેળવે છે, અને એ આનંદની પળ છે, ઉલ્લાસની પળ છે, ધન્ય ભાગની પળ છે. એને એમ થાય કે આજે ખબર નથી, પણ એક પળ એવો અંતરમાં ઉલ્લાસ પ્રગટ્યો, એનું કારણ સ્વરૂપ સાથેની એકતા. એ આપણા સાધક જીવની અવસ્થા છે કે ક્યારેક ક્યારેક એને એવો આહલાદ પ્રગટે, એને એમ થાય કે આવું સુખ, આવો આનંદ, આનંદની અવધિ, પરમાનંદ, ઇટ્સ અ બ્લીસ એન્ડ ડિવાઇન બ્લીસ આજે અનુભવમાં આવ્યો. ક્યારેક સત્પુરુષના સમીપમાં, ક્યારેક પોતાના સ્વરૂપના સમીપમાં એ જ્યારે જાય ત્યારે આવું બને. અહીંયા જ્ઞાની પુરુષની કૃપાળદેવ ઓળખાણ આપે છે કે જ્ઞાની પુરુષો જેને નિસ્દિન જેને આત્માનો ઉપયોગ વર્તે છે એની સ્થિતિ શું? તો કે સમયે સમયે કોઈ એની અંદર અંતરાલ નથી, અડચણ નથી, વ્યવધાન નથી, અવકાશ નથી. સમયે સમયે અનંતા સંયમ પરિણામ વર્ધમાન થાય છે. જો સંયમ પરિણામ પછીનો શબ્દ વર્ધમાન થાય છે. સમયે સમયે એટલે એક સમય, બીજો સમય, ત્રીજો સમય, ચોથો સમય, પાંચમો સમય, છઠ્ઠો સમય, એમ અનંત. અને આ સંયમના પરિણામ પણ વર્ધમાન થાય છે. આને શ્રેણી કહે છે, ગુણ શ્રેણી નિર્જરા. આ ગુણોની ઉત્પત્તિ સમયે સમયે વૃદ્ધિગત થાય, વર્ધમાન થાય. કૃપાળુ દેવે આત્મસિદ્ધિની ગાથામાં કહ્યું છે, વર્ધમાન સમકીત થઈ ટાળે મિથ્યા ભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. આ વર્ધમાન થાય, પરમાર્થ સંકેત હવે વર્ધમાન થાય છે. સમયે સમયે સંયમ પરિણામ વધતા હોય છે. હવે ક્યારે વધે એમ નહીં, જેમ પૂરના પાણીના લોડ આવે અને કોઈ મહાપ્રલય અને ભયંકર એવી રેલ આવે ત્યારે પાણીના મોજા સમયે સમયે કેટલા હોય છે. 5 ફૂટવાળા 15 ફૂટ થઈ જાય, 15 ફૂટવાળા 40 ફૂટ થઈ જાય, એમાં ક્યારે શું થયું એ ખબર નથી. પ્રતિ પળ પ્રતિ સમય એનો વેગ વધતો છે, પ્રવાહો. એમ અહીંયા સંયમના પરિણામ વધતા છે.
વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત, વૃત્તિ વહી નિજ ભાવમાં પરમાર્થે સમકેત.
હવે વૃત્તિ એ સમાઈ ગઈ અને સંયમ વર્ધમાન થયો. વૃત્તિ અસંયમનું સ્વરૂપ છે, વૃત્તિ સમાઈ ગઈ. સમયે સમયે અનંતા સંયમ પરિણામ વર્ધમાન થાય છે એમ સર્વજ્ઞે કહ્યું છે તે સત્ય છે. સર્વજ્ઞે કહ્યું છે એ શાસ્ત્રનો આધાર છે, આગમનો આધાર છે, આપ્ત પુરુષની વાણી છે, અને તે સત્ય છે, અનુભવ છે. કે સર્વજ્ઞે આમ કહ્યું છે અને પછી કહું કે તે સત્ય છે, મારો પણ એ જ અનુભવ છે. પરમ કૃપાળુ દેવ કહે છે, અમને પણ સમયે સમયે અનંતા સંયમ પરિણામ વર્ધમાન થયા કરે છે. જ્ઞાનીની આ દશા, કેવો પરમ પુરુષ, કેવો જ્ઞાની, પરમ જ્ઞાની જેનો આપણને યોગ થયો છે પણ ઓળખાણ થતી નથી, પ્રયત્ન કરીએ છીએ પણ હજુ એનું સ્વરૂપ પામી શકાતું નથી, અને એવું સામાન્ય કરતા શીખી ગયા છે કે એની હેરે જેટલા હજારોને બેહાડીએ છે કે આ એના જેવા, આ એના જેવા બધા હરકા, અરે રેવા દે, આટલી અસાતના પણ કર્માતું કોઈ મેળ નહીં પડે, કોઈ કોઈ મેળ નહીં પડે. આ જ્ઞાનીની કક્ષા એમણે પોતે કહ્યું છે કે ઘણા જ્ઞાની થઈ ગયા છે, પણ અમારા જેવો ચિત્તનો અને અમારા જેવી વિશુદ્ધિ બહુ ઓછા લોકોને પ્રાપ્ત થઈ હોય. તો આપણે જેને તેને એની હારે બિહાર દઈ એકવલ એક જ લેવલ ઉપર, એમાં જ્ઞાનીનું નુકસાન નથી, નુકસાન અને આપણે કરીએ છીએ આપણી મહત્તા માટે, આપણા અહમને પોષવા માટે, આપણો ડોળ કરવા માટે. આની તોલે કોઈને બેસાડાય નહીં, આની તોલે કોઈ આવી શકે નહીં, અતુલનીય છે, ઇનકમ્પેરેબલ. કારણ કે આવી દશા કોની ગોતવા જેવી, આવું જ એને 541 લખ્યું છે, એવું પત્રાંક 313 લખ્યું. સૌભાગને લખે છે કે અત્યારે અમારી સ્થિતિ કેવી છે, તો લખે છે, હે સૌભાગ, સમયે સમયે અનંત જ્ઞાન વિશિષ્ટ આત્મા વર્ધમાન, અનંત ગુણ વિશિષ્ટ આત્મજ્ઞાન વધતું હોય એવી દશા રહે છે, અને તે કોઈને કડવા દેવામાં આવતી નથી, અને કડી શકાય તેવાનો પ્રસંગે નથી. વિચાર આવે છે, જ્ઞાન પરિણામ જેના સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મજ્ઞાન વધતું હોય એવી દશા રહે છે. સૌભાગને સ્પષ્ટ લખે છે, અનંત ગુણ વિશિષ્ટ, કોઈ એક ગુણ નહીં, કોઈ એક ગુણ નહીં, આત્માના અનંત ગુણ છે, એ અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ અમારો વધતો હોય એવી દશા રહે છે, અને તે કડવા દેવામાં આવતી નથી. આ બીજું આશ્ચર્ય, આવી અમારી દશા છે છતાં અમે બાજુવાળાને કે સામેવાળાને કોઈને ખબર પડવા દેતા. સમાવવું, સમજવું અને સમાવવું, મેળવવું અને સમાવવું, ઉભરાવવું નહીં. આજે તો જ્ઞાન દશા થાય તો ઉભરાય, છલકાય, અને અધૂરો વધારે છલકાય, એનામાં ગંભીર્ય ન હોય. કડી શકાય, કડવા દેવામાં આવતી નથી, ને પછી લખ્યું કડી શકાય તેવાનો પ્રસંગ નથી. એવા જીવો કોઈ યોગ્યતાવાળા નથી કે જે અમે જોઈને કડી શકે કે આની કોઈ જ્ઞાન દશા અદ્ભુત છે અને આની વધતી દશા છે. શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. શું થયું અમને, સંકેત શુદ્ધ પ્રગટ્યું તો પરિણામ શું થયું?
1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે, શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય રે દિવસ આહો,
એવી દશા છે, વધતી દશા છે. શ્રુતનો અનુભવ, બધા જ શાસ્ત્રો અમારા અનુભવની અંદર વર્તે છે. એક ઉપયોગ ફેરવતા તો હજારો શાસ્ત્રોની અંદર અમારો ઉપયોગ ફરી વળે છે અને ભાન થઈ આવે છે. આવી સ્થિતિ એમ સર્વજ્ઞે કહ્યું છે તે સત્ય છે. સંયમ પરિણામ અને જ્ઞાન પરિણામ અને અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ પરિણામ આ સમયે સમયે વધતા રહીએ. કેવો પુરુષ, દેહરૂપે પરમાત્મા, તો જ આ ભાવ વૃદ્ધિગત રહે. અને સમય એટલે એનો સમય એટલે આપણે શું ગણવું, મિનિટ ગણવી તો કે ના, સેકન્ડ ગણવી તો કે ના, એમાં તો અનંત સમય આવી જાય. આ કેવી રીતે થાય છે, તો કે તે સંયમ, આ જેના પરિણામ સમયે સમયે વર્ધમાન થાય છે તે સંયમ, વિચારની તીક્ષ્ણ પરિણતિ અને ભ્રમરસ પ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે. આના બે કારણ, જીવમાં સંયમ પરિણામ ઉત્પન્ન થવાના બે કારણ, એક તો વિચારની તીક્ષ્ણ પરિણતિ. વિચાર ક્યારેય મંદ ન થાય, વિરક્તિના વિચારો, વિરતિના વિચારો, જ્ઞાનનું ફળ વિરતિ છે, એ વિરતિનું પરિણામ જે તીક્ષ્ણ છે, એટલે સૂક્ષ્માથી સૂક્ષ્મ એ જે કંઈ અવિરતિના ભાવ આવે એને તરત જ પકડી લઈએ, અને ક્યાંય પણ મોંથી એકરૂપ ન થાય, એની સાથે તદ્રુપતા ન કરે, એની સાથે જોડાય નહીં, પરમાં ક્યારેય સ્વબુદ્ધિપણું ન આવે, આવી વિચારની તીક્ષ્ણતા છે. એવા વિચાર તીક્ષ્ણ છે, જાગૃત છે, સતર્ક છે, સાવધ છે કે ક્યાંય ભૂલે ચૂકે પણ પરમાં હુંપણાની બુદ્ધિ થતી નથી, મોહ બુદ્ધિ થતી નથી, તો સંયમ થાય. તો વિચારની તીક્ષ્ણતા જોઈએ, આપણે વિચારની સ્થૂળતા છે, જાડાપણું છે કે મને બહુ ઝીણું ખબર પડે નહીં, બસ જાડું જાડું બધું આવે એટલે મોટું મોટું બધું બોલે, તીક્ષ્ણતા નથી. કેમ કે ઉપયોગ નથી, ઉપયોગ વિના તીક્ષ્ણતા આવે નહીં. એક લાકડી છે અને એક ભાલો છે, એ બેની અંદર ફરક સમજ પડે છે? કોઈને લાકડી મારી અને ભાલો મારીએ તો ભાલાની અંદર એ લાકડીનું જેટલું બળ છે એ ધીરે ધીરે કેવું થતું જાય છે, તીક્ષ્ણ, એ ભેદી નાખે, છેદી નાખે, આર પાર નીકળી જાય. લાકડી નો નીકળે, વાંસડો નીકળે. એમ આના વિચાર કેવા છે? જ્ઞાનીઓના સ્પીયર હેડિંગ ભાલા જેવા છે. પરની અંદર પરને છેદી ભેદીને નીકળી જાય, એ ક્યાંયથી કોઈ દી પરાભવ પામે નહીં. ઓહો, વિચારની તીક્ષ્ણતા અને બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણું. બ્રહ્મરસ આત્માનો રસ, ચૈતન્યનો રસ. હું ચૈતન્ય ઘન સ્વરૂપ છું, એ ચૈતન્ય રસથી ભરપૂર છું. અહમ ચિદ્રૂપોહમ, શુદ્ધ ચિદ્રૂપહમ, હું શુદ્ધ ચિદ્રૂપ છું. આ ચૈતન્ય રસ, આ બ્રહ્મરસ છે. એ બ્રહ્મરસ અહોરાત્ર આનંદ 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 આપ્યા કરે. પરમાનંદ એ બ્રહ્મરસની ફલશ્રુતિ છે. જેમ આ સિઝનની અંદર કેસર કેરીનો સારો રસ જરા મોઢામાં નાખ્યો હોય તો રોમે રોમની અંદર જરા આનંદની એક સમય માટે તો અનુભૂતિ થાય ને. ઓહો, અને ખાધા પછી સ્મૃતિ રહે ત્યાં સુધી. પણ બ્રહ્મરસનો જેને અનુભવ થયો છે, બ્રહ્મરસનો જેને સ્વાદ લીધો છે, અને એનું સ્થિરપણું કેવું છે, એ તો ક્યારે જગતના રસ બધા એને ફિક્કા લાગે. એક કઈ ગમે તેવું આપે જગતના પદાર્થના રસ બધા ફિક્કા, બ્રહ્મરસની તુલનામાં કોઈ આવે નહીં. હરિરસ, બ્રહ્મરસ. કૃપાળુદેવ કહે છે કે આ બ્રહ્મરસ વ્યાસજીએ પીધો, અમે પીધો છે, હવે અમે એની અખંડતા અસ્થિરપણા માટે પ્રયત્ન કરીએ છીએ. જો બ્રહ્મરસની સ્થિરતા થાય, જો આત્મ આનંદની સ્થિરતા થાય, અને જો જગતના કોઈ પદાર્થ પ્રત્યે વૃત્તિ ન ખેંચાય, તો એમાં સંયમના પરિણામ વર્ધમાન થાય. એના બે કારણ, એક કારણ વિચારની તીક્ષ્ણ પરિણતિ અને બીજું બ્રહ્મરસની સ્થિરપણું. આપણે પદમાં ગાઈએ છીએ, એ રસ સૌભાગે પીધો, એ રસ અંબાલાલે પણ પીધો અને પ્રભુજીએ પણ પીધો. આપણે પ્યાલો રાખ્યો પણ હાથ ડગી ગયો, ડોળાઈ ગયો, રાહ જોઈ છે. હવે પાછો કોઈ બીજો પાછો વળી પાય તો પીશું, પણ એ પીવાની હજુ ઝંખના જાગી નથી. વિશેષ અવસરે પત્ર અહીંયા 541 પૂરો થાય છે.